તારીખ 18/5/1997, ડાયરીના બોલ નંબર 1021, 1026 અને 1027 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પૂર્ણગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 65.
અનેકના મૃત્યુ નજરે દેખાય છે, અનેક જીવો જન્મે મરે છે એ દેખાય છે. આમ તો પ્રત્યક્ષ છે, આપણે વાંચવા સાંભળવામાં આવે એ ઉપરાંત પણ આ વસ્તુ સ્થિતિ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ હોવા છતાં મોહવશ એનો સ્વીકાર નથી. મોહવશ એનો સ્વીકાર નથી એટલે શું છે કે મોહ છે એ ભ્રાંતિ ઉપજાવે છે. એ ભ્રાંતિમાં સત્ય હકીકત ન જણાય, ભ્રાંતિયુક્ત જ્ઞાનમાં ન દેખાય, ન જણાય એ પરિસ્થિતિ છે. એટલે મોહને મંદ કરવો રહ્યો. કૃપાળુદેવે એક વાક્ય એવું પણ લખ્યું છે કે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિનો નિમિત્ત મળવા છતાં જીવ માર્ગ પામતો નથી એ એમ સૂચવે છે કે મહામોહની નું બળ ઘણું છે, પ્રબળ છે. એ પરિસ્થિતિમાં તો જીવ પામી જવો જોઈએ.
સમર્પણ એમને કર્યું તે ગુણોને યાદ કરીને પછી ભાવના પછી જાહેરમાં આપની સામે નિવેદન કરીને એમને માફી માંગી રહી છે. પરમ દિવસે એ પ્રકારે થોડા પરિણામ સારી ગયા.
મને તો કઈ હતું જ નથી.
સંસારના ત્રિવિધ તાપમાં બળતા જીવોને પરમ કલ્યાણ મૂર્તિ સત્પુરુષનો બોધ અને સત્પુરુષનો સંગજ શીતળ જળ છે. એમ બળબળતા ઉનાળામાં ઠંડો ફુવારો પાણીનો એની જગ્યાએ સત્પુરુષ નો બોધ અને સત્પુરુષ નો સંઘ છે એ સંસારમાં બળતા જીવને શીતળ જળ સમાન છે. પરંતુ તેવો યોગ અતિ દુર્લભ છે. તેમ છતાં જે જીવ છૂટવા માગે છે તેને તેની જ ભાવના અને તેની જિજ્ઞાસા પરમ ભક્તિ અને પરમ ભક્તિ રાખવી. પરમ ભક્તિ એ પ્રાપ્તિ માટેની પૂરી ગરજરૂપી પાત્રતા છે. સંસારના ત્રિવિધ તાપમાં, ત્રિવિધ એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ, સંસારના ત્રિવિધ તાપાગ્નિમાં અગ્નિ લીધો છે. બળતા જીવને પરમ કારુણ્ય મૂર્તિ સત્પુરુષનો બોધ અને સત્પુરુષનો સંગજ શીતળ જળ છે. પરંતુ તેવો યોગ અતિ દુર્લભ છે. તેમ છતાંય જે જીવ છૂટવા માગે છે, કદાચ એવો યોગ ન મળતો હોય તો પણ જે જીવ છૂટવા માગે છે તેને તેની જ ભાવના રાખવી, તેની જિજ્ઞાસા રાખવી અને પરમ ભક્તિ રાખવી. પરમ ભક્તિ એ પ્રાપ્તિ માટેની પૂરી ગરજરૂપી પાત્રતા છે. ભક્તિ છે એ પાત્રતાને સૂચવે છે અને ગરજને પણ સૂચવે છે. પરમ ભક્તિ સામાન્ય ભક્તિ એની વાત નથી, પરમ ભક્તિની વાત છે. અત્યંત ભક્તિ, પરમ ભક્તિ એટલે અત્યંત ભક્તિ એ પ્રાપ્તિ માટેની પૂરી ગરજરૂપી પાત્રતા છે. ઘણી ગરજ હોય, પૂરી ગરજ હોય એને પરમ ભક્તિ આવે અને પાત્રતાની સૂચક છે. તેથી તેજ મેળવવા અહોરાત્ર રટણ રાખવું અને એવી પરમ ભક્તિ પ્રાપ્ત થવાની અભિલાષા રાખવી, તીવ્ર ભાવના રાખવી, જેટલી ભક્તિમાં ગડબડ છે એટલી એને ગરજ પણ ઓછી છે. અત્યંત ભક્તિ અત્યંત ગરજુને આવે એમ છે. જ્યાં એમ નથી ત્યાં ગરજ નો ફેર છે. આપણે બાર માં હું ગરજ હોય ત્યારે નાના ને મોટો બનાવવો જ પડે છે. સંસારમાં કહેવાય છે ગરજે ગધેડા ને બાપ, કે કેવા છે આપણે ત્યાં ગુજરાતમાં. તેનું જ રટણ રાખવું, અહોરાત્ર તેનું રટણ રાખવું, રાત દિવસ મને એવો યોગ ક્યારે મળે. અને તેવા યોગના વિરામાં વૈરાગ્ય અને સરળચિત્ત વાળા મુમુક્ષુનો સંગ કરવો, એવો જ્ઞાનીનો યોગ ન મળે, સત્પુરુષનો યોગ પ્રત્યક્ષ યોગ ન મળે અને વિરહ યોગ વર્તતો હોય, યોગનો વિરહ વર્તતો હોય ત્યારે મુમુક્ષુનો સંગ કરવો. પણ કેવા મુમુક્ષુનો? જે વૈરાગી હોય અને સરળ ચિત્ત વાળા હોય. સરળ ચિત્તમાં માયાનો પ્રકાર ઓછો હોય, સરળતાનો ગુણ સારો એવો હોય. આપણે નથી કેતા ભાઈ આ મુમુક્ષુ બહુ સરળ છે, એમ નથી કેતા. એમ ફરક તો પડે છે ને, સરળતા વાળા એમાં ફરક તો પડે છે. એવો જે સંઘ છે, સત્સંગ છે, એ ચિત્ત શુદ્ધિનું કારણ છે, અંતકરણની શુદ્ધિનું એ કારણ બને છે. એની સામે ઓપોઝિટમાં રંગરાગના રશિયા હોય અને વક્ર પરિણામ વાળા હોય એવા મનુષ્યના સંગમાં ન રહેવું. જિદ્દી હોય, વક્ર હોય, અસરળ હોય, માયાચારી હોય એના સંગમાં ન રહેવું. તેમજ સુપાત્ર મુમુક્ષુના સંઘથી સંતુષ્ટ નહીં થતા એવા સંઘ મળે એટલે પાછો સંતોષ નહીં થઈ જવો જોઈએ. એવા સત્સંગથી સંતુષ્ટ નહીં થતા વિરહની વેદના વૃદ્ધિગત થવી ઘટે. જે પ્રત્યક્ષ યોગ નથી અને વિરહ છે એની વેદના તીવ્ર થવી ઘટે. વિરાગની જળવાથી જલવાથી એ વિરહની અગ્નિ છે, કેમ કે એમાં દુઃખ છે ને, એ વિરાગની જળવાથી તેનું ફળ સાક્ષાત પ્રાપ્તિ છે. વિરહનું દુઃખ હોવું લાગે અને પ્રાપ્તિ થાય, થાય ને થાય પ્રત્યક્ષ. કોઈ વાર એવું બને કે કોઈ સત્પુરુષનો યોગ પરમેનન્ટ થઈ જાય, એમનો ધ્યાન થઈ જાય અને મોક્ષને વિરહ બહુ લાગે, તો એનો ધ્યાન થાય ત્યારે સીધું પાછું એને ત્યાં જોડાણ થઈ જાય. એ વિરાગની વિરહ અગ્નિનું ફળ છે, શું સાક્ષાત પ્રાપ્તિ થાય. પરલોક માં ગયા હોય તો ત્યાં પહોંચે. નહી તો બંનેના સ્વભાવમાં આતરો હોય એટલે એવો યોગ મળવો, પરલોક નો યોગ મળવો બહુ મુશ્કેલ છે. કેમ કે ત્યાં કોઈ થોડું ડિસ્ટન્સ નથી કે ભાઈ ચાલો ટ્રેનમાં પહોંચી શકાશે એવું નથી. ત્યાં તો બહુ મોટા ક્ષેત્રો છે અને બહુ મોટું ડિસ્ટન્સ છે, પણ એનો અનુચર થઈને ઉપજે, સમાજનો સેવક થઈને ઉપજે, દેવલોકમાં નીચેનો દેવ થાય. વિરાગની જલવાથી તેનું ફળ સાક્ષાત પ્રાપ્તિ છે. સંત તેમજ પરમ નિજ સ્વરૂપને વિશે તે નિયમબદ્ધ છે. સંત એટલે સત્પુરુષ માટે પણ એ નિયમબદ્ધ છે કે ત્યાં જ જાય અને પોતાના સ્વરૂપનો વિરહ લાગે ત્યારે પણ સાક્ષાત પ્રાપ્તિ થાય, થાય ને થાય, એ નિયમબદ્ધ છે. વિરલ વિદાવો જોઈએ, એનું ફળ સાક્ષાત પ્રાપ્તિ છે. વિરહની વેદના વિદાવી કુદરત બંધાયેલી થઈ ગઈ ને એની સાથે, જેવી મતિ તેવી ગતિ આપોઆપ થાય ગતિ. આખો આધાર જરૂરિયાત ઉપર નો થઈ ગયો. જરૂર હોય અને ચીજ ન મળે તો એનું દુઃખ ઉત્પન્ન થયા વગર સમજી શકાય. એકદમ ઓટોમેટિક છે, એ વિરહવિધમાં લાવવી પડતી નથી. જરૂર હોય તો થયા વગર, અને ન થાય તો એનો અર્થ કે જરૂર નથી. કાલ આપણે વિચાર્યું તો પરિભ્રમણની વેદના વિષયમાં વિચાર્યું નથી આવતું, એનો અર્થ શું છે કે પરિભ્રમણ થી છૂટવાની જરૂર લાગી નથી. એ સાબિત થાય છે આપણને. નહીં તો જેને જે જોઈએ એને ન મળે એને દુઃખ લાગ્યા વગર આકુલ થતી આ વગર રીએ કેવી રીતે થાય? થાય ને થાય, બહુ જ સ્વાભાવિક છે. અંતર અવલોકન વિના માત્ર વિચાર અને તર્કણાથી પ્રયોગનો વિષય સમજાતો નથી. પ્રેક્ટિકલ નોલેજ થી જ્ઞાન થાય એ વિષય નથી સમજાતો. રાગ અને પરદ્રવ્ય સાથે એકત્વ થઈ રહ્યું છે. વર્તમાનમાં રાગ અને સંયોગો સાથે એકત્વ થઈ રહ્યું છે. તે વિપરીત અને ઉલટો પ્રયોગ છે અને નિરંતર ચાલુ છે. તો ઉલટા પ્રયોગને ટાળવા ઉલટો પ્રયોગ સુલટો પ્રયોગ જ જોઈએ ને. વિપરીત અને ઉલટો પ્રયોગ નિરંતર ચાલુ છે, થઈ રહ્યો છે, તે અવલોકન થી સમજાય તો માટે પોતાના પરિણામોનું અવલોકન કરીને સમજાય કે આ તો ઉલટું મારું પ્રયોગાત્મક પરિણામ ચાલુ છે. અને સવળો પ્રયોગ કરવાની રીત પણ સમજવામાં આવે. ઉલટો પ્રયોગ એને સમજાય તો સુલટા પ્રયોગની રીત પણ સમજાય. એવો પ્રશ્ન પૂછે છે, પ્રયોગ કેવી રીતે કરવો? આવો પ્રશ્ન સીધો પૂછે. અમારે આત્મકલ્યાણ માટે તમે પ્રયોગ કરવાનો ઉપયોગ, એ પ્રયોગ કેવી રીતે કરવો? પરિભાષાથી તો એમ કહીએ કે ભાઈ તમે સમજણને એપ્લાય કરો, લાગુ કરો, ચાલો ચાલતા પરિણામ. પણ એ પણ વ્યાખ્યાથી ખરેખર જો સમજવું હોય તો પ્રયોગ કેવી રીતે કરવો, તો પોતાના પરિણામમાં અવલોકન કરે અને એમાં જે ઉલટો પ્રયોગ ચાલે છે એ કેવી રીતે ચાલે છે જો અવલોકનમાં આવે, તો સુલટો પ્રયોગ કેવી રીતે કરવો એ સમજાય જાય. એ પ્રેક્ટિકલ નોલેજ થયું પ્રયોગને સમજવાનો અને પ્રયોગને કરવાનો. દ્રષ્ટાંતમાં એવું છે કે આપણે શરીરમાં સંયોગમાં પોતાપણું કરીએ છીએ. હવે આપણને જ્ઞાની પુરુષ એમ કહે છે કે તારા આત્મામાં પોતાપણું, અને એ વિચારથી નહીં થાય, પ્રયોગથી થશે. ત્યારે માણસ પ્રશ્ન પૂછે કે મારા આત્મામાં પોતાપણું કરવાનો પ્રયોગ કેવી રીતે કરવો? ત્યારે એને એમ કહીએ છીએ કે તું બીજામાં પોતાપણું કરવાનો પ્રયોગ કેવી રીતે કરશ? જો જેવી રીતે તું કરશ એવી રીતે અહીંયા કર, વિષય જ બદલવાનો છે. અને પોતા પણ હું કરતા પ્રયોગ થી આવડે છે, ઉલટા પ્રયોગમાં તું કરી રહ્યો છું. કેવી રીતે કરી રહ્યો છો એનું અવલોકન કર, તો તમે આત્મામાં કેવી રીતે કરવું એ આવશે. આવડશે એટલે અવલોકન કરવું જોઈએ, અવલોકન થી એને સમજવું જોઈએ, તો સૌ આવડી જશે. એમ જ લીધું છે, રાગ અને પરદ્રવ્ય સાથે એકત્વ થઈ રહ્યું છે, તે વિપરીત ઉલટો પ્રયોગ છે અને નિરંતર ચાલુ છે, થઈ રહ્યો છે. આ દ્રષ્ટાંત છે, તે અવલોકન થી સમજાય તો માટે, અથવા સૌનો પ્રયોગ કરવાની રીત પણ સમજવામાં આવે. અને સૌનો પ્રયોગ આમ કરવો એમ સમજાય ત્યારે એને ભેદજ્ઞાનનો પ્રયોગ અભ્યાસ ચાલુ થાય. ભેદજ્ઞાન છે પ્રયોગાત્મક છે, ઉલટો પ્રયોગ છે એ અભેદ જ્ઞાનનો છે, રાગ અને પર સાથેના અભેદ જ્ઞાનનો છે. ઉલટો પ્રયોગ છે ભેદ જ્ઞાનનો છે, સામે સામું છે. પ્રયોગ તો પ્રયોગ છે, સૌનો પ્રયોગ કરવાની રીત સમજવામાં આવે ત્યારે ભેદ જ્ઞાનનો પ્રયોગ અભ્યાસ ચાલુ થાય. દર્શન મૂળના અનુભાગને ઘટવામાં અથવા સારી રીતે ઘટવામાં, દર્શન મૂળ સારી રીતે ઘટવામાં ભેદ જ્ઞાનનો પ્રયોગ ઉત્કૃષ્ટ સાધન છે, કેમ કે છેલ્લી અજ્ઞું છે, પછી સ્વાનુભવ પ્રગટ છે. ભેદ જ્ઞાનના પ્રયોગ કરતા કરતા પછી અનુભવ પ્રગટ છે, નિર્વિકલ્પ અનુભવ, એટલે એ ઉત્કૃષ્ટ સાધન છે. અને તે સ્વસન્મુક્તાનો પુરુષાર્થ છે, અંતર્મુક્તાનો એ પુરુષાર્થ છે. કે જે પુરુષાર્થ કોઈ એક તબક્કે કેવળ અંતર્મુખ ઉપયોગ કરીને સ્વાનુભવ પ્રગટ કરે છે, આ 1026 છે, એ પ્રયોગના વિષયમાં વાત લીધી છે. પ્રયોગના વિષયનું સ્પષ્ટીકરણ છે. કાળજી હોવી જોઈએ, હિતની આત્મહિતની કાળજી હોવી જોઈએ, અને અહિત ન થાય તેની કાળજી હોવી, તો જ અવલોકન આવે કે હું કેવી રીતે મારા પણ કરું છું શરીરમાં અને બીજા સંયોગોમાં કુટુંબ પરિવારમાં મારા પણ કેવી રીતે કરું છું. એ કાળજી હોય તો જ અવલોકનમાં આવે, ને અવલોકનમાં આવે તો જ સમજાય, ને સમજાય તો જ સૌ થઈ શકે. એમ અવલોકનનું આ એક અતિ મહત્વપૂર્ણ પાસું છે. અવલોકન માટે આટલું બધું મહત્વ છે. અવલોકન કરવાની વાત આવે છે ને, આમ અવલોકન ના સ્ટેજે યથાર્થ અવલોકન ચાલે તો ભેદ જ્ઞાનમાં પરિણમી જાય. અવલોકન કરતા કરતા આગળ વધીને ભેદ જ્ઞાનમાં પરિણમી જાય, અને ભેદ જ્ઞાનમાં પરિણમતા પરિણમતા એ સ્વાનુભવમાં પરિણમી જાય. આમ અવલોકન પરંપરા એ સ્વાનુભવને ઉત્પન્ન કરે એવી રીત છે. સ્વાનુભવના કારણનું કારણ અવલોકન છે. અવલોકનમાં તો બધા ઘણા ગુણ છે, આ તો એક પાસાની વાત કરી. બાકી તો અવરો તો ચાલે તો ઘણા એના પાછા લાભ ના ઘણા પાછા છે અને અવલોકન કરનાર ને જ સમજાય એવું છે. ધારણામાં તો કેટલા રહ્યા, અભિપ્રાય પણ અવલોકન થી પકડાય, રસ પણ અવલોકન થી પકડાય. હા, બુદ્ધ અવલોકન થી થાય, દુઃખ પકડાય, મલિનતા પકડાય, વિરુદ્ધતા પકડાય, શું અને સરવાળે જાતિ ની પરખ આવે. અવલોકન માં તો બહુ ફાયદો છે. અને તીવ્ર ભાવના વાળા અવલોકન નું પરિણામ વગેરે કેમ રહ્યા, જેને આત્મહિત કરવું છે અને આત્મહિત ની જેને તીવ્ર ભાવના છે, એ તો અહિત તો વર્તમાન પરિણામ માં થઈ રહ્યું છે, એને અવલોકન કર્યા વિના કેમ રહી શકાય. જ્યાં નુકસાન થતું હોય ત્યાં જ સાવધાની આવે. સાવધાની ક્યાં આવે? જ્યાં નુકસાન ની દહેશત હોય ત્યાં. એ તો પ્રત્યક્ષ પરિણામમાં નુકસાન થઈ રહ્યું છે, માટે અવલોકન ત્યાં ભાવના વાળાને આવી જાય છે. આમ પાયો ભાવનામાં આવે છે, સરવાળે બધી વાત નો પાયો આત્મહિત ની ભાવનામાં આવે છે. અભિપ્રાય સુધી પહોંચે એટલે ઉલટો અભિપ્રાય મટે, ઉલટો અભિપ્રાય મટી જાય. એ પણ એનું એક પાસું છે, એ પણ એનું પાસું છે. પ્રયોગ ઉલટો પ્રયોગ સમજાય એ પણ એનું પાસું છે. ઉલટો પ્રયોગ સમજાય તો ઉલટો પ્રયોગ થઈને વિજ્ઞાન થાય એ પણ એનો લાભ છે. એમ અવલોકન થી ઘણા લાભ છે, એમ કહેવાનો મતલબ. પાવાપુરી માં આપણે હતા, પાવાપુરી માં હતા ને, ત્યારે એક બી વાત થઈ હતી સવારે. કોઈ ખાસ વાત હોય એવી આજે સાંભળ, સવારે ના પર માં મને ભેગા થયા છે. તમે હતા પાવાપુરી? તમે હતા? આત્મકલ્યાણ ની ભાવના છે એ ખાસ વાત છે, અને એ કોઈ પણ કક્ષાના મુમુક્ષ જીવને ઉત્પન્ન થઈ શકે છે. આ બધાનું મૂળ આત્મકલ્યાણની ભાવના છે. હવે એ વાત ઉપરથી સાદી લાગે, શું એ વાત ઉપરથી સાદી લાગે, કેટલું એનું મૂળ ઊંડું છે. કે જો ભાવના હોય તો અવલોકન ચાલે, અવલોકન ચાલે તો એના બધા પાસાના પણ લાભ થાય, બધા પડખાના લાભ થઈ ફેર વિજ્ઞાન સુધી પહોંચીને સ્વાનુભૂતિ સુધી આવી. ભાવનાની વાત કરી દઈશ, યાદ હોય કે ન હોય ખબર નથી, મને યાદ છે બરાબર. કરેક્ટ, બરાબર. અંગ્રેજી તારીખનો જન્મદિવસ લીધો હતો, ત્યાં આપણા તો અહીંયા ગુજરાતી લઈએ છીએ, પાંચ સર્વદાય છે, પણ 24/11 ત્યાં આવી ગઈ હતી. સવારના પર્વમાં મતલબ બેઠેલા, આજના દિવસે ખાસ વાત શું છે એ ખાસ વાત કરો. ભાવનાની વાત કરી ત્યારે મોટા ભાગના એમ લાગે ભાવનાની વાત તો આપણે રોજ સાંભળીએ
છીએ,
રોજ કરીએ છીએ, આપણે ભાવના બી કરીએ
છીએ.
ભાવનામાં બધા બધી વાતના મૂળિયા ભાવનામાં છે. આગળના સ્ટેજના બધાના મૂળિયા ભાવના, એટલે એ વાત ખાસ વાત તરીકે કરી હતી, પણ એવું લાગ્યું કે ખાસ વાત તરીકે એનું મહત્વ અપાણું હશે કે નહીં અપાણું હોય, માથેથી અધરથી જાય, કેમ કે એ બાબત અવારનવાર ભાવના નહીં થતી હોય, વાત કરી હોય ત્યારે ઊંડા નથી કરી હોય, ખાસ વાત તરીકે જયારે વાત પૂછો ત્યારે ખાસ વાત તરીકે ખાસ વાત કહેવામાં આવે. નમસ્કાર છે, ઉપરથી ગયું એમ કેમ લાગે છે? નેત્ર એક પ્રશ્ન ઉઠે કે આ ભાવનાની વાતને ખાસ વાત કેમ કીધી, એનું શું કારણ? એમાંથી આ બધું ઊંધું થાય છે, આગળનું બધું પરિણામ એમાંથી ઊંધું થાય છે. અને એક જ પરિણામ એવું છે કે વેરી ફર્સ્ટ સ્ટેજ ઉપર કુદરતને બાંધે છે, કુદરતને બાંધે છે એમ કયો કે કુદરતને નમાવે છે એમ કે કુદરતને નમવું પડે છે, જીવની ભાવના પાસે કુદરતને નમવું પડે છે. ભાવના વાળા જીવની કુદરત દાસી થઈને સેવા કરે એટલી તાકાત ભાવનામાં છે. સ્વરૂપ એકાગ્રતા કરાવી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. પરમાગમોમાં, મહાન પરમાગમોમાં સ્વરૂપની એકાગ્રતાનું બીજું નામ આત્મભાવના આવ્યું છે. અહીંયા નીચે વિકલ્પાત્મક ભાવના છે, પણ જે નિર્વિકલ્પ સ્વરૂપની એકાગ્રતા શ્રેણી માંડે છે એનું બીજું નામ આત્મભાવના આપ્યું છે. અને તેથી કુંદકુંદ આચાર્ય જેવાએ નિયમસારનો ગ્રંથ એમાંથી જૈનનો એમની ભાવનામાંથી, એમની આત્મભાવનામાંથી નિયમસાર ઉત્પન્ન થયું. એ દશામાં પણ એ મહાન આચાર્ય એ ભાવનામાં રહેતા હતા, દ્વાદશ અનુપ્રેક્ષા પણ એમણે રચી છે, બારસ અનુપ્રેક્ષા. અવલોકનમાંથી આપણે ભાવનાનું ચેપ્ટર ચાલી ગયું, ધ્યાન નથી જતું, એટલે જો અહીંથી અહીં જતા જતા નીચે નીચે ડિસ્કેન્ડિંગ ક્રમમાં આવીએ, વાત બે રીતે ક્રમથી થાય, ચડતા અને ઉતરતા ક્રમમાં, એસ્કેન્ડિંગ અને ડિસ્કેન્ડિંગ, તો મૂળ ભાવનામાં છે. ભાવના હોય તો વેદનામાં આવે, શું ભાવના હોય તો અવલોકનમાં આવે, ભાવના વાળો વિજ્ઞાનમાં આવે, અને ભાવના વગરનું શાસ્ત્ર જ્ઞાન શુષ્ક જ્ઞાન થયા વિના ૧૦૨૭ જે એક રૂપે જ્ઞાનાકારે પ્રગટપણે પ્રકાશમાન છે, જે એટલે જીવનું સ્વરૂપ, એટલે પોતાનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ, કે જે એક રૂપે જ્ઞાનાકારે પ્રગટપણે પ્રકાશમાન છે, બધાને નિયાકારે નહીં, જ્ઞાનાકારે પ્રગટપણે બધાને પ્રકાશમાન છે, જે સર્વદા અચળ અને નિરાબાદ રહે છે, કેમ કે જ્ઞેયોની પણ પહોંચ એમાં નથી, તો પોતે જ્ઞાના કરે અચળ રહે છે, એને કોઈ મટાડી શકતો નથી એટલે નિરાબાદ રહે છે, તે જીવનું સ્વરૂપ પોતે જીવનું સ્વરૂપ નાયક પણ નાના કારણે રહેતું હોવાથી નાયકપણું એટલે જ્ઞેય ને જાણનાર નહી, નાના કારણે રહેનાર એવું જે નાયકપણું અત્યંત અનુભવનું કારણ છે. કેમ કે વેદન ત્યાં છે એટલે અનુભવનું કારણ છે, એમને અનુભવનું અત્યંત કારણ છે અથવા એકમાત્ર કારણ છે. પર તરફ જોતા અર્થાત પોતામાં પોતાને નહીં જોતા, પણ પોતામાં પર ન હોવા છતાં પરને જોતા, એટલે પરના પ્રતિભાસમાં પરનો પરના અસ્તિત્વનો પોતામાં ભ્રમ હોવાથી પોતે પોતાની વિદ્યમાનતાને ભૂલી જાય છે, હયાતીને ભૂલી જાય છે. જીવ જ્યારે પર તરફ જુએ છે ત્યારે પોતામાં પોતાને જોતો નથી, પર તરફ જુએ છે ત્યારે પોતામાં પોતાને જોતો નથી. પણ જેને જે પરને જુએ છે એ પોતામાં પર ન હોવા છતાં પરને જોતા, એટલે પરને એવી રીતે જોવે છે કે પોતામાં પરનું અસ્તિત્વ છે, ભ્રમથી એને ભ્રમ થાય છે. એટલે પરના પ્રતિભાસમાં પરનો પોતામાં અસ્તિત્વનો ભ્રમ થવાથી પોતે પોતાની વિદ્યમાનતાને હૈયાતીને ભૂલે છે. જે નિરાબાદ જ્ઞાન લક્ષણ છે કે જ્યાંથી નાયકપણું પ્રગટ જણાય છે, પ્રગટ છે અને જણાય છે, એને આ રીતે ભૂલે છે. પરને જોવા જતા, પરને પોતામાં જોવા જતા પોતાના અસ્તિત્વને ભૂલે છે. પરંતુ અનુભવમાં આવતું, અનુભવ ગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય તે જીવનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ છે. અનુભવમાં આવતું, અનુભવ ગોચર થતું જે સ્પષ્ટ ચૈતન્ય તે જીવનું સ્વરૂપ, તે જીવ પ્રત્યે એટલે પોતા પ્રત્યે ઉપયોગ વાર્તા પ્રગટ દેખાય છે. ત્યાં સુધી ઉપયોગ આ બાજુ વળેલો છે ત્યાં સુધી દેખાતો નથી, જ્યાં ઉપયોગ પોતા પ્રત્યે વાળે ત્યારે સ્પષ્ટ ચૈતન્ય છે એ જોવામાં આવે છે. અનુભવ ગોચર થતું એ અનુભવમાં આવતી ચીજ છે એટલે સ્પષ્ટપણે જોવામાં આવે છે. શરત એટલી છે કે ઉપયોગને વાળવો પડે. પ્રગટ દેખાય છે અને પ્રગટ વેદાય પણ છે. પોતે પોતાથી પરોક્ષ શી રીતે રહેવા યોગ્ય છે, રહી શકાય એવું જ નથી. એમ કેમ કે એકરૂપ જ્ઞાનાકારે પ્રગટ પ્રકાશમાન છે અને એને કોઈ મટાડી શકે એવું છે નહીં, અમિટ છે. પછી એ પોતે પોતાથી પરોક્ષ કેવી રીતે રહેવા યોગ્ય છે, પોતે તો પ્રત્યક્ષ જ છે. આ રીતે એકરૂપ જ્ઞાનાકારે પોતે તો પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ ને પરોક્ષ શું કરવા તું કરે છે એમ કે છે. જે પ્રત્યક્ષ છે અને જેની પ્રત્યક્ષતા મટાડી શકાય એવી નથી એને તો દૂર શું કરવા જાણે છો. આપણો નજીક સ્પષ્ટ પ્રત્યક્ષ છે, અત્યંત સ્પષ્ટ છે, એને તો દૂર શું કરવા અપરોક્ષપણે જાણે છો. પ્રત્યક્ષને પ્રત્યક્ષપણે જોતા વેદન પ્રત્યક્ષતા આવિર્ભૂત થાય છે. પરોક્ષ માની રાખે જેમ ઇન્ફિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સમાં આવી રીતે કોમ્પ્લેક્સમાં આવી ત્યારે આત્મા ક્યાંય ઊંડે 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 બેઠો છે અને ગોતવો છે એમ નથી. પ્રત્યક્ષ છે, પ્રગટ છે. પ્રત્યક્ષને પ્રત્યક્ષપણે જોતા એ પ્રત્યક્ષ વેદન આવિર્ભૂત થાય છે. પ્રત્યક્ષને પ્રત્યક્ષપણે જોતા વેદન પ્રત્યક્ષતા આવિર્ભૂત થાય છે. અનંત જ્ઞાનીઓ પ્રતીતિમાં એ ખાતરી છે. અનંત જ્ઞાનીઓ પ્રતીતિમાં એટલે ખાતરીબંધ રીતે પોતાને પ્રત્યક્ષ કરી કરીને અજર અમર થયા છે. અનંત જ્ઞાનીઓ ભૂતકાળમાં પ્રતીતિમાં પોતાને પ્રત્યક્ષ કરી કરીને આ પુરુષાર્થનો વિષય છે. પુરુષાર્થ દ્વારા પોતાને પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ કરી કરીને અજર અમર થાય છે. આ સ્વમાં અભેદ જ્ઞાનનો પ્રયોગ છે. એ દિવસોમાં પ્રયોગ ઉપર વિચારણા વધારે ચાલતી હશે એટલે લખાણો છે કે આ સ્વમાં અભેદ જ્ઞાનનો પ્રયોગ છે. આ પ્રકારે સ્વમાં એટલે પોતામાં અભેદપણે જ્ઞાન થાય, અભેદપણે અનુભવ થાય એનો આ પ્રયોગ છે. પ્રત્યક્ષ કરીને વેદન પ્રત્યક્ષતામાં આવવું, જે સ્વરૂપે પ્રત્યક્ષ જ છે એને પ્રતીતિમાં પ્રત્યક્ષ કરી કરીને વેદન પ્રત્યક્ષતામાં આવવું એ સ્વમાં પોતામાં અભેદ અનુભવનો, અભેદ જ્ઞાન એટલે અભેદ અનુભવનો પ્રયોગ છે. અભેદ અનુભવ કરવાનો આ પ્રયોગ છે. આ રીતે અભેદ અનુભવ થાય છે. આવો પ્રકાર છે અનુભવ થવાનો. આવો પ્રયોગ પ્રકાર આવો છે, પ્રયોગાત્મક પ્રકાર આવો છે. સૂક્ષ્મ આવ્યું છે જરા
to serve.